એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક જરા જુદી જ સફર કરવાના છીએ, પૃથ્વીથી દૂર છેક મંગળ સુધી.
હા, પણ રોકેટની ગતિથી નહીં, પણ કદાચ માનવ શરીર અને મનની ગતિથી. આપણે વાત કરી રહ્યા છીએ મેરી રોચના પુસ્તક પેકિંગ ફોર માર્સ વિશે.
એટલે કે મંગળ માટેની તૈયારી, અવકાશના ખાલીપામાં જીવનનું અજીબો ગરીબ વિજ્ઞાન.
બરાબર. અને અત્યારે જ્યારે ટેકનોલોજીની આટલી વાતો થાય છે, મંગળ પર જવાના સપના જોવાઈ રહ્યા છે, ત્યારે આ પુસ્તક ખબર છે આપણને થોડા વાસ્તવિક બનાવે છે.
હા, કારણ કે આપણે મોટે ભાગે શું વિચારીએ, મોટા રોકેટ, હાઈટેક ગેજેટ્સ.
પણ અવકાશ યાત્રા એનાથી ઘણી વધારે છે. એ છે માનવ શરીરની, માનવ મનની કસોટી.
એટલે મેરી રોચ આપણને પેલી ચમકદમક પાછળની દુનિયા દેખાડે છે, જ્યાં વિજ્ઞાન મળે છે રોજિંદી જરૂરિયાતોને, અને ક્યારેક તો બહુ વિચિત્ર રીતે.
અને એટલે જ આ પુસ્તક ખાસ છે. એ પેલો ગ્લેમર હટાવીને પૂછે છે કે ભાઈ, આપણે ખરેખર તૈયાર છીએ શારીરિક અને માનસિક રીતે?
ચાલો તો શરૂઆત કરીએ લેખિકાથી જ, મેરી રોચ, જેમણે વિજ્ઞાન અને રમૂજનું અનોખું મિશ્રણ કર્યું છે.
હા, એ અમેરિકન લેખિકા છે, અને એમની ખાસિયત એ છે કે એ એવા વિષયો પર લખે છે જેના વિશે આપણે સામાન્ય રીતે વાત નથી કરતા, થોડા વર્જિત જેવા.
જેમ કે મૃત શરીરનું વિજ્ઞાન હોય કે પાચનતંત્ર હોય.
બરાબર. સ્ટિફ, ગલ્પ, બોંક જેવા પુસ્તકો. એ પોતે વૈજ્ઞાનિક નથી, પણ એકદમ જિજ્ઞાસુ સંશોધક છે.
અને એવા સવાલો પૂછે છે જે કદાચ આપણા મનમાં હોય પણ આપણે પૂછીએ નહીં.
હા, અને એટલે જ એમની વાતમાં દમ છે. ઊંડું સંશોધન કરે, નિષ્ણાતોને મળે, અને પેલી વોમિટ કોમેટ જેવી ફ્લાઇટમાં પોતે પણ જાય.
ઓહ હા, એનો ઉલ્લેખ છે પુસ્તકમાં.
એટલે આ જે અવકાશ યાત્રાનું માનવીય પાસું છે ને, એના પર લખવા માટે એ એકદમ યોગ્ય વ્યક્તિ છે. એમનો અભિગમ જ એવો છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે પુસ્તક? માનીએ છે એ ખરેખર તો
હાડ માંસના માણસો જ છે, જેમને ભૂખ લાગે, ટોયલેટ જવું પડે, જે બીમાર પડે અને જે કંટાળી પણ જાય એકબીજાથી.
ઓ, આ વાત તો વિચારવા જેવી છે.
હા, અને પુસ્તક એવી જ બાબતો પર ફોકસ કરે છે, જેમ કે ઝીરો ગ્રેવિટીમાં ટોયલેટનો ઉપયોગ કેવી રીતે કરવો. એ પોતે જ એક મોટું એન્જિનિયરિંગ છે.
શું વાત કરો છો?
કે પછી હેલ્મેટમાં જ ઉલટી થાય તો, અથવા મહિનાઓ સુધી બંધિયાર જગ્યામાં રહેતા લોકો ઝઘડી ન પડે એનું શું?
બાપરે, આ બધું તો આપણે વિચારતા જ નથી હોતા.
બરાબર. એટલે આ પુસ્તક પેલી ગ્લેમરસ છબી તોડીને એક વાસ્તવિક ચિત્ર આપે છે, અને એ બતાવે છે કે આપણી પૃથ્વી પરની સામાન્ય જરૂરિયાતો અવકાશમાં પૂરી કરવા માટે કેટલું અસાધારણ વિજ્ઞાન અને પેલો કહીએ ને જુગાડ કરવો પડે છે.
એટલે આ માત્ર સ્પેસના રહસ્યો માટે જ નથી, પણ માનવ શરીર અને વિજ્ઞાનના આ અનોખા સંગમને સમજવા માંગતા દરેક માટે છે.
ચાલો થોડું ઊંડાણમાં જઈએ, પુસ્તકના કેટલાક વિભાગો જોઈએ, શરૂઆત કરીએ તૈયારીથી.
હા, તો અવકાશયાત્રીની પસંદગી કેવી રીતે થાય છે? ખાલી ફિઝિકલ ફિટનેસ જ જોવાય છે?
ના ના, ફિટનેસ જરૂરી છે, પણ કદાચ એનાથી વધુ જરૂરી છે મનોવૈજ્ઞાનિક સ્થિરતા.
એટલે
લાંબા સમય સુધી અલગ રહેવાની, બંધિયાર જગ્યામાં રહેવાની ક્ષમતા. જાપાનની સ્પેસ એજન્સી પેલી જેક્સા એના રસપ્રદ ઉદાહરણો છે.
હા, એ લોકો ઉમેદવારોને બંધ રૂમમાં પૂરી દે છે ને, અને કંટાળાજનક કામો કરાવે છે.
બરાબર. હજારો કાગળના બગલા બનાવવા જેવા કામ. એ જોવાનું કે કોણ ઓછામાં ઓછી ફરિયાદ કરે છે, કોણ ટીમમાં ભળી શકે છે, ઓછો અહેમ, વધુ ધીરજ.
અને પેલા એનાલોગ મિશન પણ હોય છે ને, જે પૃથ્વી પર જ અવકાશ જેવી સ્થિતિ બનાવે.
હા, જેમ કે માર્સ 500, 520 દિવસ, મોસ્કોમાં એક નકલી સ્પેસક્રાફ્ટમાં, બસ એ જોવા માટે કે લાંબા મિશન માટે કોણ ટકી શકે.
ખરેખર અઘરું. અને પેલી વોમિટ કોમેટની વાત.
હા,
મેરી રોચે પોતે અનુભવ કર્યો હતો.
હા હા, એ વિમાન છે જે ઉપર નીચે જઈને થોડી ક્ષણો માટે ઝીરો ગ્રેવિટી બનાવે, અને મોટાભાગના લોકો
ઉલટી કરી નાખે.
હા, પણ એ મજાક નથી. અવકાશમાં શરૂઆતમાં ઘણાને સ્પેસ એડેપ્ટેશન સિન્ડ્રોમ થાય છે, મોશન સિકનેસ જેવું.
અચ્છા, આંખો અને કાન વચ્ચેનું કન્ફ્યુઝન.
બરાબર. હવે વિચારો, મિશનની શરૂઆતમાં જ જો યાત્રી બીમાર હોય તો, એટલે આપણે એક જાતની તૈયારી જ છે.
મતલબ શારીરિક અને માનસિક બધી રીતે તૈયાર થવું પડે. હવે માની લો કે પહોંચી ગયા આઈએસએસ પર કે મંગળ તરફ? રોજિંદી જિંદગી કેવી? જેમ કે બાથરૂમ?
આહ, એ મોટો પડકાર છે. ઝીરો ગ્રેવિટીમાં ફ્લશ તો કામ કરે નહીં.
તો પછી
ખાસ ટોયલેટ, જે હવાથી વેક્યુમની જેમ કચરો ખેંચી લે. પિશાબ માટે અલગ, મળ માટે અલગ, નિશાન બરાબર રાખવું પડે.
બાપરે! અને નાવાનું?
શાવર તો ભૂલી જ જવાનું. પાણી આમ તે મૂળ્યા કરે એટલે પેલો નો રિન્સ સાબુ અને ભીના ટુઆલ.
અને બ્રશ, ટૂથપેસ્ટનું શું?
એ પણ ધ્યાન રાખીને, ફીણ ક્યાંય ઉડીને મશીનમાં ન જાય. અને બંધ વાતાવરણમાં શરીરની ગંધ પણ એક મુદ્દો બની શકે.
જે કામ અહીં 5 મિનિટનું, ત્યાં કદાચ અડધો કલાક લે,
કદાચ એનાથી પણ વધુ. અને ખાવા પીવાનું?
હા, એમાં શું અલગ હોય છે?
એક તો પેલું નાકમાં પાણી ભરાય એટલે શરદી જેવું લાગે, તો સ્વાદ ગંધ ઓછા આવે એટલે ખોરાક વધુ તીખો મસાલેદાર હોય.
અને પેકિંગ? ભૂકો ન ઉડે એનું ધ્યાન રાખવું પડે ને?
ચોક્કસ. બધું ટ્યુબમાં, પાઉચમાં કે ખાસ કોટિંગવાળું, જેથી કણ છૂટા ન પડે, કારણ કે એ કણ મશીનોમાં ફસાઈ શકે.
પણ ખોરાક તો માનસિક રીતે પણ જરૂરી હશે ને?
બહુ જ. ક્યારેક ભાવતું ભોજન મળે તો અવકાશયાત્રીનો મૂડ સુધરી જાય, મોરલ બૂસ્ટર જેવું કામ કરે.
અને પાણીનું શું? એ રિસાયકલ થાય છે એવું સાંભળ્યું છે.
હા, ખાસ કરીને લાંબા મિશન માટે આઈએસએસ પર છે જ. પેશાબ, પરસેવો, શ્વાસનો ભેજ બધું શુદ્ધ કરીને પીવાનું પાણી બનાવે. ક્લોઝડ લૂપ સિસ્ટમ.
શું વાત કરો છો? પેશાબમાંથી પાણી? માન્યમાં નથી આવતું, પણ આજ તો વિજ્ઞાન છે.
બિલકુલ, મર્યાદિત સાધનોમાં ટકી રહેવાની રીત. પણ આ બધું કરવા છતાં શરીર પર અસર તો થાય જ છે ઝીરો ગ્રેવિટીની.
કેવી અસર? પીલી પફી હેડ, બર્ડ લેગ્સ વાળી વાત હતી ને?
હા, ગુરુત્વાકર્ષણ ન હોવાથી શરીરના પ્રવાહી ઉપર ચડે એટલે ચહેરો સૂજેલો, પગ પાતળા. પણ એનાથી ગંભીર અસર હાડકા અને સ્નાયુઓ પર થાય.
હા, હાડકા નબળા પડી જાય છે ને?
એકદમ. શરીરને લાગે કે હવે મજબૂત હાડકા સ્નાયુની જરૂર નથી એટલે એ નબળા પડવા માંડે, ઓસ્ટિયોપોરોસિસ જેવું.
તો એના માટે શું કરે છે?
કસરત. આઈએસએસ પર રોજ લગભગ 2 કલાક. ટ્રેડમિલ, વેઇટ લિફ્ટિંગના ખાસ મશીનો ફરજિયાત.
બાપરે, શરીર માટે તો સતત સંઘર્ષ જ કહેવાય. અને પેલો સ્પેસ સૂટ, જ્યારે બહાર જવાનું હોય ત્યારે?
એ સૂટ નથી, એ નાનું સ્પેસશિપ છે. ઓક્સિજન, દબાણ, તાપમાન, રક્ષણ બધું એ આપે. પણ એ પહેરીને કામ કરવું
મુશ્કેલ હશે.
ખૂબ જ. ભારે હોય અને અંદરના દબાણને લીધે હલનચલન કરવું શ્રમદાયક હોય.
પુસ્તક એક બીજો ગંભીર સવાલ પણ પૂછે છે. જો લાંબા મિશન પર કોઈનું મૃત્યુ થાય તો?
આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. એના કોઈ પાકા જવાબ નથી હજુ. પ્રોટોકોલ વિચારી રહ્યા છે.
શબનું શું કરવું? અવકાશમાં છોડી દેવાય?
તો એ ક્યાંક અથડાએ, કોઈ ગ્રહને દૂષિત કરે, સાથે રાખવું એ બાકીના ક્રૂ માટે કેટલું અઘરું પડે.
તો પછી
કેટલાક આઈડિયા છે, ખાસ બોડી બેગ જે શબને સાચવી શકે. પણ આનો ઉકેલ સહેલો નથી.
ખરેખર આ બધું સાંભળીને તો એમ જ લાગે કે અવકાશ યાત્રા એટલે પડકારો જ પડકારો. કંઈક સારું પણ છે.
હા, ચોક્કસ. અને એ છે ઓવરવ્યૂ ઇફેક્ટ.
ઓવરવ્યૂ ઇફેક્ટ એ શું છે?
અવકાશમાંથી પૃથ્વીને જોવાનો અનુભવ. એક નાનો, નાજુક, વાદળી ગોળો, કોઈ સરહદ વગરનો.
એનાથી શું થાય?
ઘણા અવકાશયાત્રીઓ કહે છે કે જોઈને તેમનામાં એક ઊંડો બદલાવ આવે છે. સમગ્ર માનવતા માટે લગાવ જાગે છે. પૃથ્વી કેટલી કિંમતી છે એ સમજાય છે.
વાહ, આ તો આધ્યાત્મિક અનુભવ જેવું થયું.
હા, કદાચ આ જ બધી મુશ્કેલીઓનો સૌથી મોટો બદલો છે.
તો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું લેવાનો? મને લાગે છે પહેલો તો એ કે આપણી ખરી સીમા ટેકનોલોજી નથી, પણ આપણું શરીર અને મન છે.
બરાબર. બીજું, સાચી વીરતા કદાચ પેલા મોટા ધડાકામાં નહીં, પણ રોજની નાની નાની કંટાળાજનક બાબતો સહન કરવામાં છે, ટોયલેટથી લઈને કસરત સુધી.
હા. અને ત્રીજું, પેલી માનવીય ચાતુર્ય, જુગાડ કરવાની વૃત્તિ, પેશાબમાંથી પાણી.
ચોક્કસ. આપણે ભારતીયો તો આ જુગાડને સારી રીતે સમજીએ. અને ચોથો મુદ્દો, મનોવિજ્ઞાન, ટીમવર્ક.
હા, રોકેટ સાયન્સ જેટલું જ સોશિયલ સાયન્સ જરૂરી.
એકદમ. ક્રૂ વચ્ચેનો સુમેળ સૌથી મહત્વનો.
અને પાંચમું, મેરી રોચની સ્ટાઇલ, વિજ્ઞાનને પણ મજેદાર બનાવી શકાય છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો છે જે યાદ રહી જાય, જેમ કે તમે ત્યાં ન જાઓ ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે તમે કેવી પ્રતિક્રિયા આપશો. આનો શું મતલબ?
મતલબ કે સિમ્યુલેશન ગમે તેટલા કરો, વાસ્તવિક અનુભવ અલગ જ હોય છે. શરીર અને મન કેવું વર્તશે કહેવાય નહીં, અનિશ્ચિતતા.
બરાબર. બીજો એક વિચાર, રોકેટ વૈજ્ઞાનિકો માટે તમે પ્રવાહી ભરેલી એક થેલી છો.
હા હા, એટલે કે એન્જિનિયરની નજરે માણસ કેટલો નાજુક છે, કેટલી બધી જરૂરિયાતો, મશીન નથી ને.
ત્રીજો વિચાર, અવકાશ કાર્યક્રમ સામાન્ય લોકો દ્વારા અસાધારણ સમસ્યાઓ હલ કરવાની વાર્તા છે.
આ મને ગમ્યું. કોઈ એક હીરો નહીં પણ હજારો લોકોની મહેનત નાની નાની સમસ્યાઓ ઉકેલતા જાય.
અને છેલ્લું, ઓવરવ્યૂ ઇફેક્ટવાળું, તમે વાતાવરણની પાતળી નાજુક વાદળી રેખા જુઓ છો અને તમને સમજાય છે કે પૃથ્વી એક ગ્રહ છે અને તે આપણો એકમાત્ર છે.
સીધું દિલ પર લાગે એવું, કદાચ આ જ આપણને વધુ જવાબદાર બનાવે.
અને જુઓ, આ બધી વાતો ખાલી અવકાશ માટે નથી, આપણા જીવનમાં પણ કામ લાગે.
કેવી રીતે?
પેલું મર્યાદિત સાધનોમાં ઉકેલ શોધવાનો આપણો જુગાડ, બજેટમાં રહીને ઘરમાં ઓફિસમાં ક્રિએટિવ બનવું.
બીજું, ટીમવર્ક, જેમ સ્પેસમાં એમ અહીં પણ સંબંધો સાચવવા, મતભેદ ઉકેલવા.
ત્રીજું, પૃથ્વીની કદર, પેલી ઓવરવ્યૂ ઇફેક્ટ ભલે ન મળે પણ પર્યાવરણનું ધ્યાન રાખવું.
અને ચોથું, પેલા બિન આકર્ષક પણ જરૂરી કામોને મહત્વ આપવું. સફળતા ઘણીવાર એના પર જ ટકેલી હોય છે.
અને છેલ્લે, માણસની સહનશક્તિ, ગમે તેવી સ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો સારે છે કે મોટા સપના જુઓ, ભલે મંગળ પર જવાના હોય પણ એને સાકાર કરવા માટે નાની નાની વિગતો, પેલી પેકિંગ જેવી, બહુ જ મહત્વની છે.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે આપણે જેમ જેમ બહારના અવકાશને સમજીએ છીએ તેમ તેમ આપણી અંદરના માનવને, એની જીવવિજ્ઞાન, એના મનોવિજ્ઞાનને સમજવાની વધુ જરૂર છે. આખરે આ માનવની જ વાર્તા છે.
એકદમ સાચી વાત, વિજ્ઞાન અને માનવતા બંને સાથે ચાલે છે.
એક છેલ્લો વિચાર છોડીને જાઉં છું, જેમ અવકાશ યાત્રાએ માનવ શરીર અને મનની સીમાઓ દેખાડી, શું આજે બીજા એવા કોઈ માનવીય મોરચા છે જેની આપણે ઉપેક્ષા કરી રહ્યા છીએ? કારણ કે આપણું ધ્યાન બીજે ક્યાંક છે, વધુ ચમકદાર લક્ષ્યો પર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.